તારીખ 26/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 341 342 અને 343 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 752
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 341 પાનું 322 અહીંથી ગઈકાલે પત્ર એક લેખ્યું છે તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપણે લખી છે, જેમાં તે જીવને અનુકંપા સિવાય બીજો હેતુ નથી. કોઈ એક વ્યક્તિના સંબંધમાં કોઈ વાત લખાય છે. એથી ગઈકાલે એક પત્ર લખ્યું હતું, ફાગણ વદ ચોથ ને ફાગણ સુદ પૂનમ, એટલે વદ ત્રીજનો પત્ર નથી, વદ ત્રીજનો પત્ર આમાં નથી આવ્યો. જો એ પત્ર આવ્યો હોત તો આપણે આ ચોથના પત્રને વિગત સ્પષ્ટ સમજી શક્યા હોત, પણ આપણે બહુ વિગત સાથે મતલબ નથી. આપણે તો જે કાંઈ પ્રાસંગિક વાત લખે છે એ વાતમાંથી પારમાર્થિક દ્રષ્ટિકોણ આપણા માટે શું કેવા પ્રકારે ઉપયોગી થાય, પારમાર્થિક દ્રષ્ટિકોણ શું છે અને તે આપણને કેવી રીતે આપણા પ્રયોજનમાં ઉપકારી છે, એટલું સ્વાધ્યાયમાં લઈએ છીએ. બાકી તો પ્રસંગ અનુસાર વાતો આવશે બધી. તો કોઈ એક વ્યક્તિ માટે લખ્યું છે તો કે એના માટે તમને અશાંતિ નહીં થવી જોઈએ. વિક્ષેપ થવો એટલે અશાંતિ થવી, ખળભળાટ થવો, ક્ષોભ થવો. તમે શાંતિ રાખજો. તે વાત જે લખી છે તે તમારા મનમાંથી કોઈ વાત નીકળી જાય એટલા માટે લખી છે. નિવૃત્ત થવી એટલે નાશ થવો, નીકળી જવું, તમારા ચિત્તમાંથી એ વાત કાઢી નાખવા માટે અમે આ વાત લખી છે. અને જે વ્યક્તિની વાત આવી છે એમાં તો એ જીવ પ્રત્યે અમારી અનુકંપા સિવાય બીજો કોઈ હેતુ નથી, એટલે કોઈ વ્યક્તિની કાંઈ માઇનસ વાત હશે, માઇનસ સાઈડ હશે એવું લાગે છે. કોઈને દોષ સંબંધી વાત થઈ હશે તો પણ એને દોષની વાત કરીને પણ અમે અને અનુકંપા ઈચ્છીએ છીએ, એ સિવાય અમારો કોઈ બીજો હેતુ નથી. આશય તો એમના પ્રજ્ઞાના પ્રત્યેનો અનુકંપાનો છે. અમને તો ગમે તેમ હોય તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. શું કોઈ પણ પ્રસંગ ઊભો થાય, ગમે તેમ થાવ, અમે તો શાંતિ રાખવાની દ્રઢતામાં છીએ. અમે અશાંતિ નથી કરતા. શાંતિ રહેવાના કારણમાં મોટું કારણ તો આત્મજ્ઞાન છે. જ્ઞાન દશામાં ચારે પડખેથી સમાધાન આવી જાય છે. એને એમ કહી શકાય કે સર્વાંગ સમાધાન આવે છે. અને સર્વાંગ સમાધાન આવતું હોવાથી ક્લેશના કોઈ પણ પ્રસંગમાં ક્લેશ કે અશાંતિ કે દુઃખ ઉત્પન્ન થતા નથી. આ એક બહુ મોટી આત્મજ્ઞાનની દેન છે કે જે જીવને સર્વ પ્રકારના દુઃખથી અને ક્લેશથી બચાવે છે. સંસારમાં દુઃખના અને ક્લેશના અનેકવિધ પ્રસંગો ઉત્પન્ન થાય છે પૂર્વકર્મ અનુસાર, પણ જો જીવને આત્મજ્ઞાન હોય તો એ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થઈ શકે છે, કેમ કે ચારે પડખેથી એમાં સમાધાન આવે છે. અને એ રીતે શાંતિ રાખવાની દ્રઢતા રહે છે, શાંતિ રાખા કરવાની પોતાને દ્રઢતા રહે છે, એટલું ઘણું બળવાન સમાધાન આવે છે. એટલે સહેજે શાંતિ રહે છે, પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબણા, મૂંઝવણ કે એવું કાંઈ આવી પડે તેના માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. એમને થતી નથી એમ આપણે આપણે પણ એમ જ લેવું જોઈએ. બોધ અહીંથી લેવાનો છે કે આપણને કોઈ પણ આપત્તિ આવી જાય, કોઈ પણ વિટમણા ઊભી થાય, કોઈ પણ ટેન્શનનું કારણ આવી જાય, તો એના માટે કોઈ જે નિમિત્ત હોય, એના માટેનું જે કોઈ નિમિત્ત હોય, તેના પ્રત્યે દોષનું આરોપણ નહીં કરવું આપણે. આ એક સમાધાન રાખવાનો બહુ સારો પ્રયોગ છે. એમ લેવું જોઈએ કે આપણા પૂર્વકર્મનો તે પ્રકારનો ઉદય છે અને એ કરજ આપણે પ્રમાણિકપણે ચૂકવવાનો છે. જેમ કોઈ શ્રીમંત માણસ હોય, એની પાસે કોઈ આવે કે ભાઈ આ તમારા પિતાશ્રી અમારી પાસેથી આટલા રૂપિયા ઘણા વર્ષ પહેલાં લીધા હતા, આ પ્રકારના વ્યાજથી લીધેલા છે, કારણસર અમે ઘણા વર્ષ પરદેશ રહ્યા છે, ત્યાં સાંભળ્યું હતું કે તમારી સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, જે હોય તે જરૂર હોય ત્યારે જ રૂપિયા લીધા હોય, જરૂર વગર તો કોઈ વ્યાજે રૂપિયા લઈએ નહીં. અત્યારે ઘણા વર્ષે અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે તમારે તો બહુ સારું પરિસ્થિતિ થઈ ગઈ છે, બહુ સુખી થઈ ગયા છો, તમે ટાઈમ બાર તો જરૂર છીએ પણ તમને યોગ્ય લાગે એમ કરો, એમ કરીને આપણા હાથમાં મૂકી દઈએ જે કંઈ લખી દીધું હોય, અને આપણને એ પૈસા દેતા કાંઈ વાંધો આવે એવું હોય નહીં. અને પ્રમાણિકતા એ આપણો સહજ સ્વભાવ હોય, તો આપણે એમને હોંશથી એમ કેવો જવાબ આપીએ કે ભાઈ તમારી રકમ તમારા રૂપિયા દૂધે ધોઈને વ્યાજ શીખે લઈ જાઓ. દૂધે ધોઈને લઈ જાઓ એનો અર્થ શું? કે આપવામાં અમને હોંશ છે, અમને જરા પણ નારાજગી નથી, અમને કોઈ તકલીફ નથી. તમે તમારી રકમ વ્યાજ સાથે દૂધે ધોઈને લેતા જ જાઓ, તમે અત્યારે જ લેતા જાઓ. એમ ઉદય છે ને એ એક લેણદાર છે, અને એ પરિસ્થિતિ જે પ્રતિકૂળતાની ગણાય છે ને એવું તો ગણાય છે, તે ખરેખર તમારું પૂર્વે કરેલું કરજ છે. એ કરજ ચૂકવતા રાજીપો હોવો જોઈએ અને નારાજગી નહીં હોવી જોઈએ. અરે રે, આ પ્રતિકૂળતાનો ઉદય આવ્યો, એ તો બધાને થાય છે, જગતમાં બધાને એવું જ થાય છે. હવે આ માર્ગમાં આવ્યા પછી, આ લાઈનમાં આવ્યા પછી આખો દ્રષ્ટિકોણ બદલાઈ જવો જોઈએ. એટલે સામાના ઉપર તો દોષારોપણ કરવાની જરૂર જ નથી. ઉલટાનો ઉદયમાં નિમિત્ત થનાર જીવ ઉપકારી થયો. શું થયો? ઉપકારી થયો. કેમ ઉપકારી થયો? કે એ ઉદયમાં તરવાનું, આપણે તરવું છે ને તરવાનું નિમિત્ત બને છે. ઉદયનો આવ્યો તો તમે તરવાનું શીખત કેવી રીતે? એ કયો એક પત્ર આવશે તો આવી ગયો આપણે, કે આ કાળમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાનો ઉદય આવો એ સંસારથી તરવા બરાબર છે. કેમ કે એ જ વખતે જો જીવ સુબુદ્ધિ હોય, સુવિચારણા કરી શકે એવું હોય, તો એને સંસારનું સ્પષ્ટ સ્વરૂપ સમજાય છે અને સંસારની ઉપાદેયતાનો મોહ છે એનો ઠંડો પડે છે. તો એ તો તરવાનું કારણ થયું, સંસારથી તરવાનું કારણ થયું એની ઉપાદેયતા માટે. માટે આવવો જરૂરી છે. ભલે આવે એનો સત્કાર કરવાની વાત છે, એના પ્રત્યે અણગમો જરા પણ નહીં કરવો જોઈએ. આ સવળી સમજણનો પ્રકાર છે. અવળી સમજણથી તો જગત આખું દુઃખી થાય જ છે. કેવું સરસ કે વાત કરી છે, પોતાને જે કાંઈ આવી પડે, આપત્તિ, વિટામણા, મૂંઝવણ કે એવું કાંઈ આવી પડે, આવી પડે એનો શું કે ઉદય છે, એ ઉદયમાં તો ફેરફાર કરવાની શક્તિ ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈનામાં નથી કે પોતાના કે બીજાના ઉદયમાં કોઈ ફેરફાર કરીએ કે હસ્તક્ષેપ કરીને ફેરફાર કરી નાખે, અશક્ય અને અસંભવ છે. તેને માટે કોઈ પ્રત્યે દોષનો આરોપણ કરવાની ઈચ્છા થતી નથી, એટલે કરવું ન જોઈએ. કોઈના પ્રત્યે દોષનું આરોપણ કરવું જ ન જોઈએ, એને સીધા ઉપકારી જ લઈ લેવા, દ્રષ્ટિકોણ બદલીને. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. સામા જીવનો દોષ સંબંધિત પત્ર લખ્યો છે, એ પારમાર્થિક દ્રષ્ટિકોણથી લખેલો છે અને એમાં એના પ્રત્યેની કરુણાનો આશય રહેલો છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવી વાત છે, એટલે કદાચ કૃપાળુદેવની વિરુદ્ધતા કરી હોય તો એ તો વ્યવહારિક દ્રષ્ટિએ હાવ નહીં જેવી વાત ગણે, પરમાર્થિક દ્રષ્ટિએ સામાન્ય બહુ મોટું નુકસાન છે. વ્યવહારિક દ્રષ્ટિએ સામાન્ય વાત છે કે એમાં શું છે, કંઈક બોલા હોય, કાંઈક બીજું શું કર્યું હોય, બહુ બધું કાંઈ અવર્ણવાદ કર્યો હોય, દોષારોપણ કર્યું હોય, કાંઈ ને કાંઈ આડો અવળો વાત કરી નાખી હોય, તો વ્યવહારિક દ્રષ્ટિએ કંઈ બહુ મોટી વાત ન ગણાય. કેમ કે તો જગતમાં ચાલતું જ હોય, કોઈ કોઈની પ્રશંસા કરે, કોઈ કોઈની નિંદા કરે, કંઈ બહુ મોટી વાત નથી ગણાતી. પારમાર્થિક દ્રષ્ટિએ સત્પુરુષની કોઈ નિંદા કરે તો એને એનું ફળ બહુ આકરું આવે છે, એટલે એનો બહુ મોટો દોષ ગણવામાં આવે છે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ તો એને એમ લાગે, એમાં શું, અમે આટલું કરી નાખ્યું, એમાં આટલી વાત કરી દીધી, એમાં શું થઈ ગયું એમ લાગે, એમાં કંઈ બહુ મોટી વાત નથી, જરા કઈ વખતે દ્વેષ થઈ ગયો, કામ થઈ ગયું, તેમ થઈ ગયું, એટલે મેં એ વાત કરી નાખી, હું કોઈ મોટી વાત છે. પણ એનો જે પારમાર્થિક દ્રષ્ટિકોણે કેટલો દોષ છે એ ખ્યાલ નથી આવતો જીવને. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે, તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે, જો બનશે તો રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ. ગુરુવારે પત્ર લખે છે અને રવિવારે બીજો પત્ર લખવા ધારે છે પોતે. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમ જ છે, તે વિશે પછી વિશેષ લખીશ. એટલે મોક્ષ બાબતમાં સુભાગભાઈની સૂઝ બરાબર આવી છે એમ 1.5 વર્ષના પરિચયથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. હા, અને એનો વિસ્તારથી પોતે પછી લખવા માંગે છે. એ આ પત્રની અંદર કામની વાત મુખ્ય કે આવી ગઈ કે કોઈ પણ પ્રકારની વિતમણા, મૂંઝવણ કે આપત્તિ એટલે પ્રતિકૂળતા, આપત્તિ એટલે મુશ્કેલી આવી પડે ત્યારે યથાર્થ પ્રકારે સમાધાન કરીને જીવે શાંતિ રાખવી, મુમુક્ષુએ શાંતિ રાખવી જોઈએ. જ્ઞાનીને તો બધા પડખાથી, બીજું પડખું એ છે જ્ઞાનીને એ પોતાના શાંત સ્વરૂપને અવલંબે છે. જેમાં અનંત પરમ શાંતિ ભરી છે એને અવલંબે છે, એટલે ઉદયની અસર એમને થતી નથી. બહારથી વિચારે તો ન્યાય સમજાય છે, પૂર્વે કરેલા કર્મનો ઉદય આવેલો છે. વર્તમાનમાં મારે એકત્વ પરદ્રવ્યથી છોડ્યું છે અને પરભાવથી પણ છોડ્યું છે. મારો આત્મા ભિન્ન રહે છે, કાંઈ લેવા દેવા છે નહીં. કોઈ લેવા દેવા હોય તો લાભ નુકસાનનો વિચાર આવે, કોઈ લાભ નુકસાનનો પ્રકાર દેખાતો જ નથી પોતાને. અશાંતિ કેમ થાય? કોઈ નુકસાન નુકસાન જેને લોકો વ્યવહારિક દ્રષ્ટિએ કહે છે એ નુકસાન પારમાર્થિક દ્રષ્ટિએ નુકસાન નહીં હોવાથી નુકસાન દેખાતો નથી. નુકસાન દેખાય નહીં તો પછી ક્યાં છે એની અશાંતિ કેમ થાય? એ થાય નહીં. જે ફેરફારો થયા, ઘરમાંથી હોનું ચોરાઈ ગયું. શું થયું? હોનું ચોરાઈ ગયું ને. હોનું કેમાંથી ચોરાઈ ગયું? હોનામાંથી ચોરાઈ ગયું, કેમ કે આત્મામાં હોનું નહોતું. એવો એક પ્રસંગ થયેલો, ઉંમર નાની હતી અને કુટુંબનો બોજો માથે હતો, તો લગ્ન પ્રસંગ બધું કામ આપણે જ કરવાનું આવે. તો પહેલાં જ પ્રસંગમાં હોની પાસે દાગીનો ઘડાવવાનો કામ બન્યું. કોઈ દિવસ દાગીનો ઘડાવેલો ને એક અનુભવી મુમુક્ષુને હારે લીધા, વૃદ્ધ માણસ હતા. એને કીધું, ભાઈ આ રીતે આપણે સોનું આપવાનું, એમાંથી આપણને ચાસણી આપે, કટકી કાપીને આપે, એનું નામ ચાસણી કહે એની ભાષામાં, બજારની ભાષા. પછી આપણો દાગીનો તૈયાર થાય એટલે આપણે કોઈ બીજા સોની પાસે કે નાના વટી પાસે આપણા સોના પ્રમાણે જ દાગીનો ઘડાનો છે કે એમણે કાંઈ ભેળસેળ કરી નાખી છે એ તપાસ ચકાસી લેવાનો. અને આપણે ગમે એટલું ચકાસીએ તો પણ થોડો ફેરફાર કર્યો હોય ને તો જેની પાસે ચકાસીએ એ પકડી ન શકે, અને પકડે તો કહે નહીં, કેમ કે એ સમજે કે એટલું તો એલાવ કરવું જોઈએ ભેળસેળિયાને. હા, અને સોને માટે એમ કહેવાય છે કે એની માને મૂકે ને એને માને દાગુને આવ્યો હોય તો એમાંથી થોડુંક ભેળસેળ કરીને કાઢી લઈએ, એવી કહેવત છે. હું એટલે વિચારે એવું કે આ તો આપણા તો અનુભવનો વિષય નથી, કાંઈ નહીં, બહુ બધું હોનું ચોરાશે, થોડુંક ચોરી કરશે ને હોને, તો હોનું ચોરશે તો હોનું હોનામાંથી ચોરશે, શેમાંથી ચોરશે? હોનું હોનામાંથી ચોરશે. મારા મને શું નુકસાન જવાનું છે? કાંઈ નહીં, વજન તો એટલું ને એટલું કરી જ દેવાનું છે, ભલે બીજું કંઈક નાખીને પણ પતી ગયો વાત. એટલે નુકસાન વ્યવહારિક દ્રષ્ટિએ નુકસાન હોય છે, પારમાર્થિક દ્રષ્ટિએ નુકસાન હોતું જ નથી. આમ છે. સંભાવના એનું મુખ્ય સમાધાન કરવાનો વિષય એ છે. મારા સ્વરૂપમાંથી ને મારા સ્વભાવમાંથી હું જાય છે, કાંઈ નહીં. છતાં જે કાંઈ બહારનો ફેરફાર થયો એ પૂર્વ કર્મ અનુસાર થયો અને તેથી મને નુકસાન નથી. ફિનિશ. પછી કાંઈ આકુલતા, કાંઈ મૂંઝવણ, કાંઈ ટેન્શન, કાંઈ આવવાનું થયું નથી. ત્રણસો ને 41 થયો. 342મો પ્રશ્ન. આપના આજના પત્રને વિશેષ 342માં નીચે અત્રે ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. દ્રવ્ય શાંત, ભાવ સમાધિ અને દ્રવ્ય સમાધિ. દ્રવ્ય સમાધિમાં શું છે કે બહારના કોઈ પ્રસંગો ન રહે, નિવૃત્તિ રહીએ. જેમ કે કોઈ મુનિ દશામાં આવે છે ત્યારે એને ભાવ એ તો સમાધિ હતી જ, જ્ઞાન દશા થઈ ત્યારથી, પણ દ્રવ્ય પણ સમાધિ પ્રાપ્ત થઈ. અને જ્યારે દ્રવ્ય સમાધિ પ્રાપ્ત થાય છે ત્યારે એની અભિવ્યક્તિ મન વચન કાયામાં સ્પષ્ટ રીતે બહાર આવે છે. અને એટલા જ માટે મુનિના દર્શન કરનારને પણ શાંતિ થાય છે. પ્રકૃતિગત અશાંત રહેતા જીવો પણ મુનિના દર્શનથી શાંતિને અનુભવે છે. અત્યારે તો ભાવલિંગી મુનિરાજ જોવા મળે એવું નથી, પણ એક જમાનામાં અનેક મુનિઓ જંગલમાં રહેતા હતા. આપણે શ્રવણ બેલગું લાગ્યો ને, ત્યાં ચંદ્રગીરી પહાડ ઉપર સામેનો જે પહાડ છે ને, બાહુબલી ભગવાનજીની સામે ચંદ્રગીરી પહાડ, એમાં એક લેખ છે. ત્યાં 1200 મુનિનો સંઘ એકવાર આવેલો. કેટલા? 1200 મુનિ એક સાથે એક સંઘમાં હોય, વિહાર કરતા હોય, ત્યારે એ મુનિઓ કેટલા હશે દક્ષિણમાં એ વખતે. અને એ 1200 મુનિઓનો અનૌદેશિક આહાર કેવી રીતે થાય? 12 જણા હોય ને તોય તે તમે એડવાન્સમાં કેવરાયું હોય તો રસોઈ બને, નહીતર ભળે નહીં. એક બે જણા ભળે, પણ 12 જણા ન ભળે. કોઈને ત્યાં કોઈ કુટુંબમાં 12 જણા ન ભળે. 1200 જણા કેવી રીતે આહાર લેતા હશે, એમનો આહારદાન કેવી રીતે થતું હશે, અને કેટલી વસ્તી હશે શ્રાવકોને, અને આહારદાનના એક સાથે કેટલા પ્રસંગો કેટલા ઘરે હશે, કલ્પના કરવી મુશ્કેલ છે. ઉદ્દેશ્ય આહાર તો લે નહીં મને, એના માટે કોઈ રાંધે કે એના માટે કોઈ ભોજનશાળા હોય, સંભવિત નથી. છતાં એ એટલા શાંત હોય છે. ઉપવાસ પડે, પડે ઉપવાસ, એટલી જ શાંતિ હોય. ઉપવાસ પડે તો એટલી શાંતિ હોય. અને કહેવા તો એ વિચાર આવ્યો હતો કે અનેક જગ્યાએ મુનિઓ જંગલમાં ધ્યાનમાં બેસી જતા હોય, જંગલી ક્રોધી પ્રાણીઓ વાઘ ચિત્તા સિંહ હાથી સર્પ આ બધા ક્રોધી છે, તે આજુબાજુ આવીને બેસી જાય શાંતિથી, અને મુનિના રૂપને નિરખ્યા કરે, અને આ શાંત સ્વરૂપને નિરખ્યા જ કરે, જોયા કરે, અને એને શાંતિની અસર થાય અને એને સારું લાગે. કેમ કે અશાંતિ તો એની, તે ક્રોધ તો એની દુઃખદાયી છે, આ ઘણી તીવ્ર આકુળતાના કારણો છે, તો એને મંદાકુળતા થઈ જાય ને એને શાંતિનો અનુભવ થાય. એને ગમે, બેસવું ગમે એની પાસે, ખસવું ન ગમે એની પાસેથી, એવી રીતે બેસી જાય. લે એવા દેખાવ ઠામ ઠામ જોવા મળે તમને, એવો એક જમાનો હતો. અત્યારે તો મુનિના દર્શન થવા મુશ્કેલ છે. એટલે એમ કે છે કે અત્રે ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે. એક એક વાતમાં તમે લખો છો એ બરાબર છે, બરાબર છે, બરાબર છે એમ આવે છે. હા, પણ એવી દ્રવ્ય સમાધિ આવવા માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાય. અમે તો અત્યારે પૂર્વકર્મની વચ્ચે છે. મુંબઈ જેવા શહેરમાં અને વેપારની ધમાલમાં બેઠા છે. બહારમાં કોઈને શાંતિ ન દેખાય, ઓળખી ન શકે એવું એમનું રૂપ છે. દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું, અથવા દુષ્મ કાળ કયો કહેવાય, અથવા કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય, એવા પ્રશ્નો એમણે નાખ્યા છે. એ જ વિજ્ઞાપન. એમ કરીને દુષ્મ કાળ કોને કહેવાય, કયા લક્ષણે ઓળખાય, એમ કરીને પ્રશ્ન મૂક્યો છે એમણે. પ્રશ્નો તો અવારનવાર લખતા હશે એવું લાગે છે. એ ફાગણ વચ્છઠની દિવસે પત્ર લખ્યો છે. શનિવારે રવિવારે એમ લખ્યું હતું કે હું વિશેષ હવે પછી રવિવારના પત્રમાં લખીશ. ગુરુવારના પત્રમાં એમ લખ્યું છે ને રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ. તો એમણે 3 ટુકડા જ લખ્યા છે ખાલી પોસ્ટકાર્ડમાં રવિવારના પત્રમાં, બીજું કાંઈ લખ્યું જ નથી. અત્રે સમાધિ છે, જે સમાધિ છે તે કેટલેક અંશે છે, કેટલેક અંશે છે એટલે સાધક દશા છે એટલે અંશે છે, ગુણસ્થાન અનુસાર હોય છે. અને જે છે તે ભાવ સમાધિ છે, આત્માની શાંતિ છે, જેટલી છે એટલી આત્મશાંતિ છે, શાંતિમાં અશાંતિ નથી. અને જે બાકીની અશાંતિ છે એમાં શાંતિ નથી, વિભાવમાં સ્વભાવ નથી ને સ્વભાવમાં વિભાવ નથી. એ 343 થયો. 344માં પણ ખાલી બે લીટી લખી છે. ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે, પત્ર આજે પહોંચ્યું છે, અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર પહોંચે જા. વધારે કાંઈ લખતા નથી, તમારો પત્ર પહોંચી ગયો છે. ઉદયપણે તો ઉપાધિ વર્તે છે એટલે વ્યાપારના અનેક પ્રકારના કામો છે અને જેમાં કેટલીક પ્રતિકૂળતાઓ પણ હશે એમ લાગે છે, એટલે અત્યારે કોઈ વધારે લખવામાં ભાવ ચાલ્યો નથી, એટલે નમસ્કાર કરી, પ્રેમથી નમસ્કાર કરીને પત્ર પૂરો કરી નાખ્યો છે કે અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર. સોભાગભાઈ તો એટલું વાંચીને રાજી રાજી થઈ જાય. પછી છે 346મો પત્ર. બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઈચ્છા છે, મુલતવી રાખવું છે. એમને એમ યોગ્ય લાગ્યું હશે, પ્રશ્નો ઘણા પેન્ડિંગ હતા એમના, તો કે અત્યારે તો પ્રશ્નોનો ઉત્તર મુલતવી રાખવાની ઈચ્છા છે. શું કરવો એ કારણ નથી બતાવતા. શું કરવા પ્રશ્નોના ઉત્તર મુલતવી રાખીએ છીએ એ કારણ નથી આપ્યું એમણે. કારણ નથી આપ્યું તો પણ આજ્ઞાકારિતા છે અને વિશ્વાસ છે, એટલે જે કરે એ યોગ્ય જ કરતા હોય અને મારા હિતને અર્થે જ કરતા હોય, બસ આ રીતે સમાધાન કરી નાખે. ઓળખાણ છે ને, ઓળખાણ હોય તો તર્ક વિતર્ક આવે, ઓળખાણ હોય એટલે સીધું સમાધાન આવે. એમનું જ્ઞાન બહુ ઊંડું છે, કેટલું ઊંડું છે ત્યાં આપણી પહોંચ નથી. જે કાંઈ કરતા હશે એ યોગ્ય જ કરતા હશે અને આપણા હિત માટે જ કરતા હશે. આપણે શાંતિ રાખવાની જરૂર છે, અશાંત થવાની કાંઈ જરૂર નથી. પૂર્વ કર્મ નિવૃત્ત થાય એમ કરીએ છીએ. ઉદયમાં પ્રવૃત્તિ છે એ પૂર્વકર્મને કારણે છે અને એનો નાશ થાય એમ કરીએ છીએ, તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. એટલે પુરુષાર્થનું બળ ઘણું છે, પુરુષાર્થનું બળ ઘણું છે એટલે પૂર્વ કર્મ તરત જ નાશ પામે એવો અમારા પરિણમનનો પ્રકાર છે એમ કહે છે. પૂર્વકર્મ તો બધાને નાશ થાય જ છે ઉદયમાં આવીને, પણ જો જીવ રાગ અથવા દ્વેષ અથવા મોહથી પરિણમે તો એને નવું કરવું બળવાનપણે બંધાય છે. પોતાનું પરિણમન એવું હતું કે નવું કર્મ ન બંધાય, એને નાશ કર્યો કહેવાય, નહીતર ઉદયમાં કર્મ બાંધ્યું એમ કહેવાય. પૂર્વકર્મ તો નિવૃત્ત થવા જાય છે, પણ રાગદ્વેષ મોહ કર્યો તો એને કર્મ બાંધ્યું એમ કહેવાય. અને જો રાગદ્વેષ મોહ ન કર્યો હોય તો કર્મનો નાશ કર્યો એમ કહેવાય. બોલવામાં આ પ્રકારે આરોપ આવે છે. કૃપા ભાવ રાખજો અને પ્રણામ માનજો અથવા પ્રણામ સ્વીકારજો. કૃપા ભાવ રાખજો એમને થશે. કૃપા તમારો જે પ્રકાર છે એ અમને કૃપા થાય એવો છે, અમારા ઉપર ઉપકાર થાય એવો છે, તો એવો ભાવ રહીએ એવું ઈચ્છે છે અમે. ઠીક, વિચારતા એમ લાગે કે સૌભાગ્યભાઈની પાત્રતા કોઈ જુદી જ જાતની હોવી જોઈએ, સાવ જુદી જ જાતની પાત્રતા છે. નહીંતર બહુ મધ્યસ્થ જેનું જ્ઞાન હોય એવા કૃપાળુદેવ જેવા જ્ઞાની એક એક શબ્દ તોળી તોળીને લખે, અણઉપયોગે નથી લખતા. હું શું લખું છું, કોને લખું છું, એનો બરાબર ઉપયોગ હોય છે, અને સામે જેમ દેખાય તેમ જ લખે, જ્ઞાનમાં આવે એવું જ લખે, જ્ઞાનમાં આવે એનાથી ઓછું અદકું જરા પણ ન લખે. એના ઉપરથી એમ લાગે કે ખરેખર એમની યોગ્યતા જુદી જાતની છે. એવો એક પ્રસંગ મેં નહોતો, ધ્રુવદ્રષ્ટિ પ્રકાશમાં ગુરુદેવના હસ્તાક્ષર છે, એ હસ્તાક્ષર ગુરુદેવે લખી આપ્યા ત્યારે ખાલી એટલું લખ્યું છે કે એમનો જીવ સારા સંસ્કાર લઈ ગયો છે. લાલુભાઈ ને કીધું હતું તમે ગુરુદેવ પાસે જાઓ, પુસ્તક કરો છો તૈયાર, એ જાતનું પહેલેથી એમ ગુરુદેવ પાસે રજા લીધેલી હતી, કામ હું કરતો હતો પણ એમના નામે વાત હતી ત્યાં મોકલી, એટલે એમને મોકલ્યા હતા કે તમે કંઈક લખાણ લઈ આવો, આપણે પુસ્તકમાં નાખવું છે. એટલે એમને તો ખબર હતી, અમારે તો ચર્ચા થઈ હતી કે બહુ સારી જ્ઞાન દશા છે સુગાનીજીની, પણ એ તો અપ્રસિદ્ધ હતા, ગુરુદેવ પાસે પણ અપ્રસિદ્ધ હતા. એટલે ગુરુદેવ વાંચ્યું એટલે એમનું ફેસ રીડિંગ કરીને ગુરુદેવે એમ કીધું, એમને ખ્યાલ આવી ગયો કે મારા શબ્દો એમને ઓછા પડ્યા છે. જુઓ, આ તો જ્ઞાનમાં જેટલું આવે એટલું જ લખાય, ઓછું અદકું ન લખાય. ત્યારે એ પ્રમાણે જ્ઞાનમાં આવ્યું હતું કે સંસ્કાર લઈને જીવ ગયો છે. પછી જ્યારે એમને ગ્રંથ વાંચ્યો સંપાદિત થયેલો, ત્યારે એમ કહ્યું અત્યારે દેવલોકમાં ગયા છે, ત્યાંથી મનુષ્ય થશે, ઝપટ કરશે, અને એ જ ભવે કેવળ જ્ઞાન લેશે. અમારે તો ચાર ભવ છે, ચોથા ભવે તીર્થંકરનો ભવ છે. તીર્થંકર દીક્ષા લઈએ ત્યારે અર્યંતોને નમસ્કાર નથી કરતા, સિદ્ધોને નમસ્કાર કરે છે, કેમ કે પોતે જ જગદગુરુ છે. એટલે નમો સિદ્ધાણમ એવો ઉચ્ચાર કરે દીક્ષાની વિધિ વખતે. અમારાથી પણ એવો જ્યારે ઉચ્ચાર થશે ત્યારે અમારા નમસ્કાર હવે એમને ખબર નથી કે મેં સ્ટેટમેન્ટ શું કર્યું છે અને અત્યારે હું સ્ટેટમેન્ટ શું કરું છું. કાંઈ વિચાર ન કરે, જ્યારે જે જ્ઞાનમાં આવ્યું હોય ત્યારે તે તેમ જ કહે. એમાં પોતાના કથન વિરુદ્ધતા થાય છે કે એમાં માન અપમાનનો પ્રશ્ન ઊભો થાય છે કે શિષ્ય છે ને હું ગુરુ છું ને કાંઈ નહીં ને, જેવું જ્ઞાનમાં આવ્યું એવું કહીએ. કૃપા ભાવ રાખજો ને પ્રણામ માનજો. એની બહુ સારી યોગ્યતા હશે. અહીં સુધી રાખી.